एकत्र फाउंडेशन प्रस्तुत करे छे ज्ञान गोष्ठी विश्वना श्रेष्ठ विचारो अने विचारकोनो सार हवे आपणी भाषामां।
नमस्कार, આજે આપણે એક એવા અમેરિકન વિચારકની વાત કરવાના છીએ જેમનું નામ કદાચ મનોવિજ્ઞાન અને દર્શનશાસ્ત્ર બંનેના વિદ્યાર્થીઓએ સાંભળ્યું જ હશે.
હા, અને જેમનું કામ આજે પણ એટલું જ પ્રસ્તુત છે. આપણે વાત કરી રહ્યા છીએ વિલિયમ જેમ્સની.
બરાબર. વિલિયમ જેમ્સ, જેમને અમેરિકન મનોવિજ્ઞાનના પિતા કહેવાય છે અને વ્યવહારવાદ એટલે કે પ્રેગ્મેટિઝમના મુખ્ય પ્રણેતાઓમાંના એક.
ખરેખર એમની સૌથી મોટી ખાસિયત કદાચ એ હતી કે એમણે જ્ઞાનના અલગ અલગ ક્ષેત્રો વચ્ચે પુલ બાંધવાનો પ્રયત્ન કર્યો. વિજ્ઞાન હોય કે ધર્મ, સિદ્ધાંત હોય કે વ્યવહાર,
મન અને શરીર, આ બધાને એમણે જોડવાની કોશિશ કરી.
ચોક્કસ. અને એટલે જ આજની આપણી ચર્ચાનો હેતુ છે એમના બહુમુખી વ્યક્તિત્વ અને એમના ક્રાંતિકારી વિચારોની ઊંડી અસરને સમજવાનો.
તો શરૂઆત કરીએ એમના સમયથી. 19મી સદીનો અંત અને 20મી સદીની શરૂઆત, કેવો હતો એ સમય અમેરિકામાં?
એ સમય એટલે જબરદસ્ત ઉથલપાથલનો હતો. અમેરિકન ગૃહયુદ્ધ હમણાં જ પૂરું થયું હતું.
હા, એની અસરો તો હશે જ.
બિલકુલ. ઔદ્યોગિક ક્રાંતિ જોરમાં હતી અને સાથે સાથે ડાર્વિનના ઉત્ક્રાંતિવાદે પરંપરાગત ધાર્મિક માન્યતાઓ પર મોટા પ્રશ્નો ઊભા કર્યા હતા.
એટલે એક તરફ વિજ્ઞાનનો ઉદય થઈ રહ્યો હતો
અને બીજી તરફ અમેરિકા પોતાની આગવી બૌદ્ધિક ઓળખ સ્થાપવા પ્રયત્ન કરી રહ્યો હતો, યુરોપથી થોડું અલગ.
આ જે તણાવ હતો વિજ્ઞાન અને શ્રદ્ધા વચ્ચેનો, શું એ જ એમના કામનું કેન્દ્રબિંદુ હતું?
મોટાભાગે હા, એમ કહી શકાય. અને આ તણાવ એમના પોતાના જીવનમાં પણ દેખાયો. એમનો ઉછેર જ એવા ઘરમાં થયો હતો જ્યાં બૌદ્ધિક ચર્ચા અને ધાર્મિક જિજ્ઞાસા બંને માટે અવકાશ હતો.
એમના પિતા હેનરી જેમ્સ સિનિયર પોતે પણ ધર્મશાસ્ત્રી હતા, ખરું ને?
હા, પણ એમના પોતાના સ્વતંત્ર વિચારોવાળા. એટલે જેમ્સને નાનપણથી જ ખુલીને વિચારવાની, સવાલો પૂછવાની ટેવ પડી.
અને એમના શિક્ષણમાં પણ આ જ વિવિધતા દેખાય છે, કલા પછી વિજ્ઞાન, મેડિસિન.
ખરેખર તમને જાણીને નવાઈ લાગશે કે યુવાનીમાં તો એ કુશળ કલાકાર હતા અને પેઇન્ટિંગમાં કારકિર્દી બનાવવાનો પણ વિચારતા હતા.
અરે વાહ.
પણ પછી હાર્વર્ડ મેડિકલ સ્કૂલમાં ગયા. જો કે એમનો રસ ક્લિનિકલ પ્રેક્ટિસ કરતા વધારે તો મન અને ચેતનાના જે ગહન પ્રશ્નો છે એમાં હતો.
પેલો એમેઝોન અભિયાનનો અનુભવ પણ એમના માટે મહત્વનો રહ્યો હતો, નહીં? અને 1865માં
હા, લુઈઝ અગાસિસ સાથે. ત્યાં શારીરિક તકલીફો તો પડી જ, પણ સાથે સાથે જીવનના અર્થ અને માનવ અસ્તિત્વ વિશેના ઊંડા વિચારો એમને ઘેરી લીધા.
અને આ જ ગાળામાં એમને માનસિક સ્વાસ્થ્યની ગંભીર સમસ્યાઓ પણ નડી.
બરાબર. 1870નો દાયકો, સખત ડિપ્રેશન. એને પોતે આધ્યાત્મિક સંકટ કહેતા, ખાસ કરીને પેલો નિયતિવાદનો વિચાર કે બધું પૂર્વ નિર્ધારિત છે અને આપણી પાસે કોઈ સ્વતંત્ર ઈચ્છા જ નથી, એનાથી ખૂબ જ એમ કે વ્યથિત થતા.
હા, એ વિચાર તો કોઈને પણ હલાવી દે.
પછી એમના હાથમાં ફ્રેન્ચ ફિલોસોફર ચાર્લ્સ રેનુવિયેનું લખાણ આવ્યું સ્વતંત્ર ઈચ્છા વિશે, અને એમણે એક ખૂબ જ મહત્વનો નિર્ણય લીધો જે એમની ડાયરીમાં નોંધેલો છે.
શું નિર્ણય હતો એ?
એમણે લખ્યું, સ્વતંત્ર ઈચ્છાનું મારું પ્રથમ કાર્ય સ્વતંત્ર ઈચ્છામાં માનવાનું રહેશે. આ એકદમ અંગત શ્રદ્ધાનો કૂદકો હતો.
જાણે એમણે પોતાના જીવનમાં જ ધ વિલ ટુ બિલીવનો સિદ્ધાંત લાગુ કર્યો.
બરાબર એ જ. અને આ અનુભવે એમના જીવન અને ફિલોસોફી બંનેને દિશા આપી. આ પછી જેમની હાર્વર્ડની કારકિર્દી શરૂ થઈ 1872માં.
શરૂઆતમાં શરીર વિજ્ઞાન ભણાવતા હતા, પણ પછી ધીમે ધીમે મનોવિજ્ઞાન અને દર્શન તરફ વળ્યા.
હા, અને 1875માં એમણે હાર્વર્ડમાં અમેરિકાની પહેલી મનોવિજ્ઞાન પ્રયોગશાળા શરૂ કરી. અલબત્ત શરૂઆતમાં ભણાવવાના ડેમોન્સ્ટ્રેશન માટે હતી.
લગભગ એ જ સમયે જર્મનીમાં વુન્ટે પણ પ્રયોગશાળા શરૂ કરી હતી ને?
હા, એટલે કોણે પહેલી શરૂ કરી એની થોડી તંદુરસ્ત સ્પર્ધા જેવું હતું.
હવે વાત કરીએ એમના મુખ્ય કાર્યોની. સૌથી પહેલા તો પેલું મોટું પુસ્તક ધ પ્રિન્સિપલ્સ ઓફ સાયકોલોજી 1890માં આવ્યું.
ઓહ, એ પુસ્તક 1200 પાના, 12 વર્ષ લાગ્યા હતા લખતા, પણ એણે અમેરિકન મનોવિજ્ઞાનનો નકશો જ બદલી નાખ્યો.
એમાં શું ખાસ હતું?
એ માત્ર તથ્યોનો સંગ્રહ નહોતો, એ માનવ મનનું જીવંત વર્ણન હતું. જેમ્સે મનને કોઈ સ્થિર વસ્તુ નહીં, પણ એક સતત ચાલતી પ્રક્રિયા તરીકે જોયું.
અને પેલો પ્રખ્યાત ખ્યાલ ચેતનાનો પ્રવાહ, એ આ જ પુસ્તકમાં હતો?
બરાબર. સ્ટ્રીમ ઓફ કોન્શિયસનેસ. એ પહેલાં મનોવિજ્ઞાન ચેતનાને નાના નાના ટુકડા, વિચારો, સંવેદનાઓ ના સરવાળા તરીકે જોતું.
જાણે કોઈ મશીનના ભાગ હોય એમ.
હા, કંઈક એવું જ. પણ જેમ્સે કહ્યું, આપણો અનુભવ આવો નથી હોતો. આપણી ચેતના તો નદી જેવી છે, સતત વહેતી, બદલાતી. એમાં કોઈ સ્પષ્ટ ભાગ નથી પડતા. એક વિચાર બીજામાં ભળી જાય છે.
આ ખ્યાલ તો બહુ જ પ્રભાવશાળી સાબિત થયો હશે.
ચોક્કસ, મનોવિજ્ઞાન અને સાહિત્ય બંને પર એની ઊંડી અસર પડી.
અને આ જ પુસ્તકમાં પેલો લાગણીઓ વિશેનો સિદ્ધાંત પણ હતો, જેમ્સ લાંગે થિયરી.
હા, એ પણ ઘણો ચર્ચાસ્પદ રહ્યો. એ સિદ્ધાંત એમ કહે છે કે આપણે જે સામાન્ય રીતે માનીએ છીએ એનાથી ઉલટું છે.
એટલે કે?
જેમ કે આપણે રીંચ જોઈને ડરીએ છીએ અને પછી ભાગીએ છીએ એવું નથી. જેમ્સ અને લાંગે કહ્યું કે આપણે રીંચ જોઈએ છીએ, આપણું શરીર પ્રતિક્રિયા આપે છે, હૃદય જોરથી ધબકે, શ્વાસ ચડે, આપણે ભાગીએ. અને આ શારીરિક પ્રતિક્રિયાઓની જે અનુભૂતિ મગજને થાય છે, એ જ ડર છે.
એટલે કે આપણે દુઃખી હોઈએ એટલે રડતા નથી, પણ રડીએ છીએ એટલે દુઃખી થઈએ છીએ.
બરાબર. થોડું વિચિત્ર લાગે, પણ એને લાગણી અને શારીરિક પ્રતિભાવના સંબંધ પર નવેસરથી વિચારવા મજબૂર કર્યા.
પ્રિન્સિપલ્સ પછી જેમ્સનું ધ્યાન ફિલોસોફી તરફ વધુ ગયું, અને ત્યાં આવે છે એમનો વ્યવહારવાદ, પ્રેગ્મેટિઝમ. આ શું છે? શું એ ખાલી એટલું જ કહે છે કે જે કામ લાગે સાચું?
ના ના, આ એક બહુ મોટી ગેરસમજ છે, એના કરતાં ઘણું ઊંડું છે. જેમ્સ અને એમના મિત્ર ચાર્લ્સ સેન્ડર્સ પિયર્સ આ વિચારના મુખ્ય પ્રણેતા હતા.
તો શું છે એનો અર્થ?
જેમ્સ માટે કોઈપણ વિચારનું સત્ય એ એની તાર્કિક શુદ્ધતામાં નથી, પણ જીવનમાં એના વ્યવહારિક પરિણામોમાં છે. એમણે પૂછ્યું, આ વિચારને સાચો માનીએ તો આપણા અનુભવમાં, આપણા કામમાં શું નક્કર ફરક પડશે?
એમણે આને કેશ વેલ્યુ કહ્યું હતું, નહીં?
હા, વિચારની રોકડ કિંમત. એટલે કે વિચારની કસોટી લેબોરેટરીમાં નહીં, પણ જીવનના વ્યવહારમાં થાય. વિચારો એ સાધનો છે જેનો ઉપયોગ આપણે દુનિયા સમજવા અને સમસ્યા ઉકેલવા કરીએ છીએ.
એટલે જે વિચાર વધુ ઉપયોગી સાબિત થાય એ વધુ સાચો.
પણ અહીં ઉપયોગીનો અર્થ સમજવો જરૂરી છે. એનો મતલબ કોઈ ક્ષણિક ફાયદો નહીં. જેમ્સે સ્પષ્ટ કર્યું કે કામ કરે છે એટલે લાંબા ગાળે કામ કરે અને આપણા બીજા બધા અનુભવો અને માન્યતાઓ સાથે સુસંગત હોય.
પણ આની ટીકા તો થઈ જશે કે આ તો સત્યને સાપેક્ષ બનાવી દે છે.
ચોક્કસ થઈ. બર્ટ્રન્ડ રસેલ જેવા મોટા ફિલોસોફરોએ કહ્યું કે આ તો સત્યના ખ્યાલને નબળો પાડે છે, જે ગમે તે માની લો, જેવી વાત થઈ ગઈ. પણ જેમ્સનો હેતુ સત્યને સાવ વ્યક્તિલક્ષી બનાવવાનો નહોતો. એ તો એને માનવ અનુભવ અને ક્રિયા સાથે જોડવા માંગતા હતા. ફિલોસોફીને ખાલી બૌદ્ધિક કસરતમાંથી બહાર લાવીને જીવન સાથે જોડવી હતી.
વ્યવહારવાદ સિવાય ધર્મના અભ્યાસમાં પણ એમનું મોટું યોગદાન છે. પેલું પુસ્તક ધ વરાયટીઝ ઓફ રિલિજિયસ એક્સપિરિયન્સ.
હા, 1902માં આવ્યું, એમના ગિફોર્ડ લેક્ચર્સ પર આધારિત. ધર્મના મનોવિજ્ઞાનમાં તો એ આજે પણ માઇલસ્ટોન ગણાય છે.
એમાં એમણે શેના પર ભાર મૂક્યો હતો?
સંસ્થાઓ કે સિદ્ધાંતો પર નહીં, પણ વ્યક્તિગત ધાર્મિક અનુભવો પર. કોઈને થતો રહસ્યવાદી અનુભવ, ધર્મ પરિવર્તન, પ્રાર્થનાની અસર, આસ્તિક કે નાસ્તિક મનોવૃત્તિ, આ બધાનું એમણે ખૂબ જ સહાનુભૂતિથી અને છતાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી વિશ્લેષણ કર્યું.
એમણે પેલી સ્વસ્થ માનસિક અને બીમાર આત્મા પ્રકારની ધાર્મિકતાની વાત કરી હતી, એ શું હતું?
હા, એમણે નોંધ્યું કે કેટલાક લોકો સ્વભાવે આશાવાદી હોય છે, દુનિયાને સારી અને ઈશ્વરને કૃપાળુ જુએ છે. આ સ્વસ્થ માનસિક, હેલ્ધી માઇન્ડેડ.
અને બીજા?
બીજા કેટલાક લોકો જીવનના દુઃખ, પીડા, પાપ પ્રત્યે વધુ સંવેદનશીલ હોય છે. એમને મુક્તિ માટે ઊંડા આધ્યાત્મિક પરિવર્તનની જરૂર લાગે છે. આ બીમાર આત્મા, સિક સૂલ.
જેમ્સ પોતે પેલા આધ્યાત્મિક સંકટમાંથી પસાર થયા હતા,
એટલે જ એ બંને પ્રકારના અનુભવોને સમજી શકતા હતા અને માન આપતા હતા. એમનું કહેવું હતું કે ધર્મને પૂરો સમજવા માટે આ બંને દ્રષ્ટિકોણ જરૂરી છે.
આ ખરેખર બહુ ઉદાર અને સમાવેશી અભિગમ કહેવાય. શું આ જ વિચાર એમના ધ વિલ ટુ બિલીવ પાછળ પણ હતો?
થોડો ઘણો સંબંધ છે. ધ વિલ ટુ બિલીવ 1897માં એમણે દલીલ કરી કે અમુક ખાસ સંજોગોમાં, જ્યાં પુરાવા પૂરતા ન હોય પણ નિર્ણય લેવો જરૂરી હોય,
જેમ કે ધાર્મિક શ્રદ્ધા રાખવી કે નહીં,
હા, અથવા નૈતિક મૂલ્યો અપનાવવા, આવા સમયે જો પસંદગી જીવંત એટલે કે આપણા માટે શક્ય હોય, ફરજિયાત એટલે કે ન માનવું એ પણ એક પ્રકારની પસંદગી જ હોય, અને મહત્વપૂર્ણ એટલે કે પરિણામ ગંભીર હોય, તો આપણી ઈચ્છા કે શ્રદ્ધાના આધારે માન્યતા અપનાવવી વાજબી છે.
આની પણ ટીકા થઈ જ હશે
કે આ તો પુરાવા વગર ગમે તે માની લેવાની છૂટ આપે છે.
થઈ જતી. પુરાવાવાદીઓએ કહ્યું કે આ બૌદ્ધિક રીતે યોગ્ય નથી. પણ જેમ્સનો મુદ્દો એ હતો કે જીવનમાં ઘણીવાર અનિશ્ચિતતા વચ્ચે નિર્ણયો લેવા જ પડે છે, અને આવા સમયે શ્રદ્ધા કે આશા રાખવી એ વ્યવહારિક રીતે જરૂરી બની શકે છે.
એમનું પેલું કોટ યાદ આવે છે, જીવનથી ડરશો નહીં, માનો કે જીવન જીવવા યોગ્ય છે અને તમારી માન્યતા તે હકીકત બનાવવામાં મદદ કરશે.
બરાબર. એમાં પેલો સેલ્ફ ફુલફિલિંગ પ્રોફેસીનો વિચાર છે.
જેમ્સના વિચારોનો પ્રભાવ તો ઘણો વ્યાપક રહ્યો લાગે છે.
ખૂબ જ. મનોવિજ્ઞાનમાં ફંક્શનલિઝમનો પાયો નાખ્યો. મન કેવી રીતે કામ કરે છે, અનુકૂલન સાધવામાં કેવી રીતે મદદ કરે છે, એના પર ભાર.
દર્શનશાસ્ત્રમાં વ્યવહારવાદ તો અમેરિકાની ઓળખ જેવો બની ગયો.
હા, અને એમના વિદ્યાર્થી જ્હોન ડ્યુઈએ એ વિચારોને શિક્ષણ અને સમાજ સુધારણામાં બહુ આગળ વધાર્યા. ધાર્મિક અભ્યાસમાં વેરાઇટીઝ તો આજે પણ ભણાવાય છે.
અને આજે આટલા વર્ષો પછી એમના વિચારો કેટલા પ્રસ્તુત છે?
મને લાગે છે કે ખૂબ જ. ચેતના વિશેની એમની વાતો આજે ન્યુરોસાયન્સ અને કોગ્નેટિવ સાયન્સમાં ફરી ચર્ચાઈ રહી છે.
અને પેલો બહુત્વવાદનો વિચાર કે દુનિયામાં એક જ સત્ય નથી,
એ તો આજની વિવિધતા ભરેલી દુનિયા માટે ખૂબ જ મહત્વનો છે. અને માન્યતાની શક્તિ વિશેના એમના વિચારો પોઝિટિવ સાયકોલોજીમાં દેખાય છે. એમનો વ્યવહારિક અભિગમ કે વિચારોનું મૂલ્ય એના પરિણામોમાં છે એ આજે પણ માર્ગદર્શન આપી શકે છે.
આપણે એના કેટલાક કોટ્સની વાત કરી, બીજું કોઈ યાદ આવે છે?
હમ, મને પેલું બહુ ગમે છે, સમજદાર બનવાની કળા એ છે કે શું અવગણવું તે જાણવું. ધી આર્ટ ઓફ બીંગ વાઇઝ ઇઝ ધી આર્ટ ઓફ નોઈંગ વોટ ટુ ઓવરલુક.
વાહ, આજની આ ઇન્ફોર્મેશન ઓવરલોડની દુનિયામાં તો આ બહુ જ સાચું છે.
ખરેખર શું પકડવું અને શું છોડવું એ જ જાણવું, એ જ તો ડહાપણ છે.
જેમ્સના જીવનની કેટલીક રસપ્રદ વાતો પણ છે, જેમ કે પેરાનોર્મલ ઘટનાઓમાં એમનો રસ.
હા, એ સાયકિકલ રિસર્ચમાં બહુ જ સક્રિય હતા. મીડિયમ્સ, ટેલિપથી વગેરેની વૈજ્ઞાનિક તપાસ કરવાનો પ્રયત્ન કરતા હતા.
આનાથી એમના સાથી વૈજ્ઞાનિકો નારાજ નહોતા થતા?
થતા હતા, પણ જેમ્સ માનતા હતા કે કોઈ પણ ઘટનાને પૂર્વગ્રહ વગર તપાસવી જોઈએ, ભલે વિચિત્ર લાગે.
અને એમણે ચેતનાની અલગ અવસ્થાઓ સમજવા નાઇટ્રસ ઓક્સાઇડનો પ્રયોગ પણ કર્યો હતો.
હા, એ જાણવા માંગતા હતા કે આપણી જે સામાન્ય તર્કવાળી ચેતના છે એ સિવાય પણ શું છે. એમના પ્રયોગો પછી એમને લાગ્યું કે રહસ્યમય કે બદલાયેલી ચેતનાની અવસ્થાઓ પણ જ્ઞાનનો સ્ત્રોત બની શકે છે.
આ બધું એમના વેરાઇટીઝ પુસ્તકના વિચારો સાથે બંધ બેસે છે.
બિલકુલ.
એમના ભાઈ હેનરી જેમ્સ, જે પોતે મહાન નવલકથાકાર હતા, એમનો સંબંધ કેવો હતો?
બંને વચ્ચે પ્રેમ ઘણો હતો, પણ બૌદ્ધિક રીતે બંને જુદા હતા. હેનરી વધુ યુરોપિયન શૈલીના કલા અને મનોવિજ્ઞાન પર ભાર મૂકનારા. વિલિયમ વધુ અમેરિકન, વ્યવહારુ, ક્રિયાલક્ષી. એમનો પત્રવ્યવહાર વાંચવા જેવો છે.
તો આટલી ચર્ચા પછી વિલિયમ્સ જેમ્સને આપણે ટૂંકમાં કેવી રીતે યાદ રાખી શકીએ? એમનો મુખ્ય સંદેશ શું હતો?
મને લાગે છે કે જેમ્સ એક મહાન સેતુ બાંધનારા હતા, વિજ્ઞાન અને અનુભવ વચ્ચે, તર્ક અને શ્રદ્ધા વચ્ચે. એમણે બતાવ્યું કે કઠોર વૈજ્ઞાનિકતા અને ઊંડો માનવીય અનુભવ સાથે ચાલી શકે છે.
એમની ફિલોસોફી આપણને યાદ અપાવે છે કે જીવન જટિલ છે અને એનો કોઈ એક સીધો સાધો જવાબ નથી.
બરાબર. એમણે આપણને વિચારોને એમના પરિણામોથી ચકાસતા શીખવ્યું અને માન્યતા, ઈચ્છા અને અનુભવની શક્તિને ઓછી ન આંકવા કહ્યું.
અંતે એક વિચાર મનમાં આવે છે, આજે આપણે જ્ઞાનના એટલા બધા નાના નાના ટુકડાઓમાં વહેંચાઈ ગયા છીએ, વિશેષજ્ઞતાનો યુગ છે. શું જેમ્સનો પેલો આંતરશાખાકીય અભિગમ અને જીવનના નક્કર અનુભવો પરનો ભાર આપણને ફરીથી એક મોટી તસવીર જોવામાં મદદ કરી શકે?
સારો પ્રશ્ન છે. શું આપણે સિદ્ધાંત અને વ્યવહાર, તર્ક અને અનુભૂતિ વચ્ચે ફરીથી એવું સંતુલન શોધી શકીએ જેવો પ્રયત્ન જેમ્સ કરતા હતા? વિચારવા જેવું ખરું.
આ જ્ઞાન સંવાદ અહીં પૂર્ણ થાય છે. પાછા મળશું અન્ય એક મહાન વિચારક સાથે એકત્ર જ્ઞાનગોષ્ઠીમાં.